સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 25/3/2015. વચનામૃત ગઢડા અંત્ય 35. પ્રકૃતિ મરોડિયાનું, ભક્તના દ્રોહથી ભગવાનના દ્રોહનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના ચૈત્ર સુધી નવમીનો દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે ને દેહને સુખ દુઃખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય જે એને એવો આશ્રય છે, અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટ્યપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે ત્યારે જે મુંજાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાય જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું છે, જે મૂંઝાતો તો હોય કેમ છે? પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય, પરંતુ તે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રકૃતિ મરોડે ને મૂંઝાય ત્યારે જે પોતાનો જ અવગુણ લે પણ ભગવાનનો ને સાધુનો અવગુણ ન લે એ સારો, અને જે પોતાનો અવગુણ ન લે ને ભગવાનનો ને સાધુનો અવગુણ લે તો એનો વિશ્વાસ નહીં ને એવો જે હોય તેના આશ્રયનો પણ ઠા નહીં. ત્યારે વળી શુકમુનિએ પૂછ્યું છે, જેની જે પ્રકૃતિ હોય તેને ભગવાને તથા સાધુએ કોઈ દિવસ મરોડી ન હોય ત્યારે તે પોતાના મનમાં કેમ સમજે છે, મારી પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે કેમ છે? પોતે જે અજમાવેલ વાર્તા ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો પોતાના મનના જે સંકલ્પ તેની સામી દ્રષ્ટિ રાખે છે. મારા મનમાં ભગવાન વિના બીજા પંચ વિષય સંબંધી ભોગ છે, તેમાં શાની વાસના બળવાન છે ને બળવાનપણે ક્યાં વિષયનો સંકલ્પ થાય છે એમ વિચારે તો જેવો પોતે હોય તેમ માલુમ પડે, પણ બીજી રીતે ન પડે. અને જ્યારે એ વિચારે ત્યારે એમ વિચારે, જે આ પદાર્થનો મારે બળવાન ઘાટ છે ને તેમાં હું પ્રવર્તું છું ને તેમાંથી જ્યારે મને સાધુ મરોડશે ત્યારે મારે ઠીક નહીં રહે એમ એને પોતાનો નિશ્ચય થાય અને બળવાન પ્રકૃતિ હોય ને તદપી જો એની પ્રકૃતિને ભગવાન તથા સાધુ કોઈ દિવસ મરોડે નહીં તો એ પાર પડી જાય ને જો મરોડે તો એનો ઠાર રહે નહીં, અંતે અતિ મૂંઝાઈને વિમુક્ત થઈ જાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતા અધિક પાપ કયું છે તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે, માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે, ત્યારે ભગવાનના દ્રોહનું અધિક પાપ છે, માટે સંતના દ્રોહનું સર્વ કરતા અધિક પાપ કયું છે? અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું તેનો શો અભિપ્રાય છે? જે એ દૈત્યે વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતવન કર્યું, ત્યારે ભગવાને એમ જાણ્યું, જે વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતવન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એનું કલ્યાણ કરવું, એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું. અને વળી એમ જાણવું, જે એ વૈરબુદ્ધિએ કરીને આશ્રયા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું, તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમતું કરવું. માટે ભગવાનની ઉપર વૈરભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા, અને એ પક્ષ તો દૈત્યનો છે, અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાન ને ભગવાનના ભક્તને રાજી કરવા, એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. પછી શુક મુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના ધ્રોહથી ભગવાનનો ધ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા, જે પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને ગમે એટલા પુરાણ ઉપનિષદ વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળવામાં આવે તો પણ એમ જાણે જે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે, અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય, અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે ને રાજાધિરાજ છે ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય તથા એ ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય, અને એ ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવત ભક્તના સંગનો ત્યાગ ન કરે અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે અને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મનઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય તથા સારું વસ્ત્ર સારું ભોજન સારું જળ તથા જે જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય તથા ભક્તના સમૂહમાં રહેતો હોય ને તેની કોરનું એમ ન થાય જે આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહીં ને આ તે કોણ જાણે કેવો એ હશે એનું તો કાંઈ કળાતું નથી એવો ન હોય, ને જેવો એ માહી બાહેર હોય તેને સર્વે જાણે જે આ તે આવો છે એવો જે સરળ સ્વભાવવાળો હોય અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે ને તે થાય તો તપી જાય એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તતી હોય. આવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 35મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ
વાત 288. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે માયા છે તે નાકની ટીકબકડી કાપવા તૈયાર ઊભી છે, માટે સાધુ થયા વિના છૂટકો નથી. વાત 289. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વચનામૃતની પ્રત મંડળે મંડળે થઈ ને વળી માણસ માણસ પ્રત્યે થશે પણ શાંતિ નહીં થાય. ઘોડે ગાડે ચેલે ધર્મશાળાએ એ કોઈ વાતે સાધુ થયા વિના સુખ ન થાય. અંતર તો નિંભાડાની પેઠે ધગધગતું રહે. મર પંડિત હોય તો પણ શાંતિ ન થાય. સમાધિ થાય પણ સાધુ થયા વિના સુખ ન થાય, ને સમાગમ કર્યા વિના શાંતિ ન થાય. આમ ભેળા બેસીને વાતો કરવી તે વિના વૃદ્ધિ પામવાનો બીજો ઉપાય જણાતો નથી. વાત 290. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે રજુગુણી હોય ને તેનું મન ધાર્યું ન થાય ત્યારે તેને મરી ગયા જેટલું દુઃખ થાય. વાત 291 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, જેના ઘરમાં રૂપિયા હોય તેની હુંડી સ્વીકારાય, માટે વાતું મોટી મોટી કરીને પદાર્થ ભેળા કરે તે જ્ઞાન ખોટું છે. વાત 292 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, રામદાસજીને માંદાની ભલામણ કરી ત્યારે કહે સાજા પણ માંદાની હારે માગે છે, ત્યારે મહારાજ કહે તમે તો જેમ આપો છો તેમને તેમ આપ્યા કરો, ને તેનો હિસાબ તો અમારે લેવો છે. જે કોઈ કપટ કરશે તેના જીવને જેમ સોનાના વાળાને જંતરડામાં કાઢે છે તેમ કાઢીશ, ને જે આજ્ઞામાં રહેશે તેના જીવને જેમ માખણમાંથી મોવાળો કાઢે છે તેમ કાઢીશ. વાત 293 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ દેહ કરીને તો ભજન સ્મરણ કરી લેવું, જેમ શેરડીમાંથી ગોળ કાઢી લે છે તેમ આ દેહમાં એટલી તુલસી મેળવી જે અર્થ સાધ્યામી વા દેહમ પાત્યામી. આ દેહમાં જેવી આત્મબુદ્ધિ છે તેવી ભગવદીમાં આત્મબુદ્ધિ કરવી, ને લેશ માત્ર આજ્ઞામાં ફેર પડવા દેવો નહીં. વાત 294 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણે જયારે ઘરે હતા ત્યારે જેવી ત્રેવડ હતી તેવી જ સત્સંગમાં ત્રેવડ રાખવી, પણ સત્સંગના પદાર્થ જેમ તેમ વાપરવા નહીં. વાંકિયાના ભોળા વ્યાસે મેળા ઉપર કોડિયામાં પરોઢીએ વાટુના કટકા ભેળા કરી સળગાવ્યા, તે ભડકો થયો. ત્યારે અમે પૂછ્યું જે ઈ કોણ, ત્યારે કહે ઈ તો હું ભોળો. પછી અમે પૂછ્યું જે સા સારું ભડકો કર્યો, તો કહે અમથા કટકા પડ્યા હતા તે સળગાવ્યા. ત્યારે અમે પૂછ્યું તારે ઘેર એવો ભડકો કરે છે કે કટકા રાખી મૂકીને બીજા દિવસે સળગાવે છે, તો કહે એની એ વાટ બીજે દિવસે સળગાવીએ છીએ, ને બધી થઈ રહે ત્યારે બીજી વાટ સળગાવીએ છીએ. તેમ મંદિરનું પણ ઘરની પેઠે સાચવવું, પણ આમ કરવું નહીં. વાત 295 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, સંવંત 1918 ના શ્રાવણવદી 9મીને દિવસે સ્વામીએ વાત કરી છે, સત્સંગી સાધુ ને ભગવાન એ ત્રણને પૂજ્યપણે કરીને માનવા, પણ એનો દોષ આવવા દેવો નહીં. વાત 296 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આ જીવને લોક ભોગ દેહ ને પક્ષ એ ચારનું અનુસંધાન રહે છે, ને એનું મનમાં મનન રહે છે, માટે ભગવદીને એ ચારે ન રાખવા જોઈએ. વાત 297 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, નિવૃત્તિ પર થઈને જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે માંડ એક આનો ભજન થાય, ને બીજું બધું તો સુવાણમાં જાય છે. વાત 298 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આટલો દાખલો કરીને વાતું કરીએ છીએ પણ કોઈ ધારતું નથી, ધાર્યા વિચાર્યા વિના તો એ વાત રહે નહીં. આ સત્સંગમાં જેવો વાતચીતનો આગ્રહ છે તેવો તો બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં પણ નથી. એ ધામમાં તો ઘડી બે ઘડી ભગવદ્ વાર્તાનો પ્રસંગ નિસરે ને પાછા ધ્યાનમાં બેસી જાય. અહીં એક ઉપવાસ કરીએ ને જેવું ફળ થાય તેવું બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરીએ ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરીએ તે બરોબર ફળ છે. અહીં એક વચન માનીએ ને ત્યાં 1,00,000 માનીએ તે બરોબર છે. આપણે જ્ઞાન નહીં, વૈરાગ્ય નહીં, ને ભગવાનના વિજોગનું દુઃખ નહીં. સમજણવાળી ઉંમરની છોડી રાંડે તેને તેના ધણીનું કાયટું ભાવે નહીં, તેમ ભગવાન ભૂલીને પછી ભક્ત વિષયનું ગ્રહણ કરે નહીં. મોટા સાધુની અનુવૃત્તિમાં રહે તો તેનું પાર પડે. કરસનદાસ સત્સંગમાંથી નીકળી ગયો, પછી મહાજન ગોદલું થઈને ધોળકામાં રહ્યો, તેમજ ભાણજી બેચર ને દેવ કરસન સત્સંગમાં પાર પડ્યા નહીં. વાત 299 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ઉત્તમ જાતિ હોય તેનાથી કંદોઈનું સુખડું ખવાય નહીં, ઉજળે ડાઘ પડે, તેમ જો આડું અવળું થાય તો ડાઘ લાગે. ઉમરેઠમાં ઘોડાની આંખ ફાટી એટલે મહારાજે ખૂબ દોડાવ્યો, તે પરસેવો વળી ગયો. પછી મહારાજે કહ્યું, જે અવળો ચાલશે તેના ઘોડાના હાલે હાલ થશે, માટે આપણે સૌ પ્રભુ ભજવા ભેળા થયા છીએ. પંચ વિષય, દેહાભિમાન ને પક્ષ એ જરૂર સત્સંગમાંથી પાડી નાખે એવા છે, ને આ દેહને લઈને સર્વને કજ્યો છે. ચવનને માથે રાફડો થઈ ગયો હતો ને બધાની લઘુશંકા બંધ કરી, પણ પોતાની ન થઈ. લક્ષ્મીવાડીમાં પાળો બાંધવા સદાનંદ સ્વામી આદિ સાધુ ગયા ને સૌએ કામ વેચી લીધું. પછી પોતપોતાના ભાગનું કામ કરી સદાનંદ સ્વામીની મસ્કરી કરી, જે કાં કેમ કરશો. પછી પોતાના ભાગમાં પાળાને બદલે સદાનંદ સ્વામી નાડી પ્રાણ સંકેલીને સૂઈ ગયા, તેથી કરી સૌના લઘુને જાડા બંધ થઈ ગયા, એટલે રાડો રાડ પાડવા માંડી. તે વાત મહારાજ પાસે ગઈ. મહારાજે કહ્યું, જે તમે કોઈક મોટાનો અપરાધ કર્યો છે. પછી મહારાજ લક્ષ્મીવાડીમાં ગયા અને સદાનંદ સ્વામીને સમાધિમાંથી જગાડ્યા ને કહ્યું, જે શું પ્રલય કરવો છે, બધાનો ખુલાસો કરો. ત્યારે સદાનંદ સ્વામી કહે, સૌને પાણી લઈ જાજરૂ જવાનો કહો, નહીતર અહીંને અહીં સૌ બગાડી મૂકશે. કેટલાકે ન માન્યું, પછી કહે છૂટી મૂકું છું એમ બોલ્યા. ત્યાં તો જેણે માન્યું ન હતું તેના લુગડા બગડી રહ્યા, તે જોઈ મહારાજ હસ્યા. પછી સદાનંદ સ્વામી મહારાજ સાથે મંદિરમાં ગયા. વાત 300 સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે આપણે આટલી આટલી વાતો કરીએ છીએ ત્યારે જરા તરા નિયમ રહે છે. જોશી ઢેઢળી સારું ઢેઢ થયો, તેમ જો વિષયનું ચિંતન થવા માંડ્યું તો તેના જેવા હાલ થશે. એક સાધુ ગાડા ઉપર આસન કરીને વાહર લેતા, પછી તો સત્સંગમાંથી જાતા રહ્યા, એમ ભીડો ખમી શકાય નહીં. હરિયાનંદને 80 જોડ ચરણારવિંદ હતા ને 4 પોસાંગ હતા, તો પણ સત્સંગમાંથી ગયો, માટે આ સાધુ સત્સંગમાં રાખશે, પદાર્થ નહીં રાખે. આપણી મોટપ તો ધર્મ વતે છે, ગામેતી હોય તે ખેડૂની ગરજ રાખે છે, તેમ આપણે પણ થોડી થોડી સત્સંગની ગરજ રાખી. કોઈને વેણ ન મારવું, ઘા રૂજાય પણ વાણી ન રૂજાય, કોઈ ગુહ્ય વાતો હોય તે પ્રકાશ કરવી નહીં, સર્વે ભગવદી આગળ હાથ જોડીને બોલવું. સાધુ સમાગમ વિના દોષ ટળે નહીં ને કયા વિના સમજાય નહીં. સર્વે સંત આગળ દિનાધીન થવું. અહીં હરિભક્ત 100 રૂપિયા લઈને આવ્યો હોય તેને માન દઈએ તો 200 વાપરે, ને માન ન દઈએ તો 50 વાપરે. મોટા સાધુમાં બંધાયો તે જ ઉગરે. વ્યવહારમાં તો જસ મળે ને અબજસ પણ મળે, માટે એનું તો જાણી મેલવું જ, એમાં તો દુઃખ જ છે. માટે કલ્યાણના ખપને જાણે ને વધારે તેવો કોઈ ડાયો નથી. રાજાના 7 અંગ છે, તેમ સત્સંગના મંદિર, આચાર્ય, સત્સંગી, સાધુ અને શાસ્ત્ર એ 5 અંગ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 22 નિશ્ચય, આશરો, ઉપાસના. ઇંગોરાળા ગામે શ્રીહરિ કહે, જેટલા મનુષ્ય સત્સંગમાં આવે છે તે જો ધર્મ પ્રમાણે વર્તે ને ભગવાનનો દ્રઢ નિશ્ચય થાય તો તે અક્ષરધામમાં પહોંચે છે. પરંતુ સત્સંગમાં રહીને જે અન્ય દેવોની આરાધના ઉપાસના કરે તો તે અક્ષરધામમાં જઈ શકતો નથી. અન્ય દેવોની આરાધના કરનાર ભક્તને સકામ જાણવો. તે દેહ મૂકે છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત હરિજન તેને કોઈ દિવસ તેડવા આવતા નથી. વળી અંતરમાં તપાસીને જુઓ તો જણાશે કે ઉપાસના રહિત સત્સંગીના દેહને કષ્ટ ખૂબ પડતું હશે. દેહના કષ્ટને ટાળવા અન્ય દેવની ઉપાસના કરે, પણ અંતે તે એકવાર પડી જવાનું છે. કોઈ અમર રહ્યો નથી, જેદી તેદી મરવું છે તો તેને કાજે જતનશીદ કરવું. સત્સંગમાં અનંત જાતિના જીવ આવે છે, તેમાં કેટલાક ધીરજવાન છે ને કેટલાક ધૈર્ય રહિત છે, જેને ધીરજ નથી તે એક ગણપતિ અને હનુમંતને માને છે. આ બંને દેવો હરિભક્ત છે, તેના જેવા બીજા કોઈ દેવ નથી. પાર્વતી, મહાદેવ અને બીજા બધા તેમાં આવી ગયા. વળી આવા ધીરજ રહિત સત્સંગીએ પણ એ દેવોની માનતા કરતા પૂર્વે અમારી આજ્ઞા લેવી, અમને પૂછીને પૂજે તે હરિભક્ત અમને વળગ્યો રહે છે. જે મનમુખી છે તેને અમારો સત્સંગી જાણવો નહીં, અમારી આજ્ઞામાં રહે તે અમારો સત્સંગી છે. ત્યાગી પણ જો મનમુખી વર્તે ઉપાસના બાબતે, પછી સૂજે તેટલો ધર્મ પાળે, ખાનપાન ત્યાગે, લોકો તેને મહાવૈરાગી જાણે, શરીર પર ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરે, વળી મુખે મારા નામનું ઉચ્ચારણ કરે, મારો મહિમા અપરંપાર કહે, અરે ક્યારેક તો મને સંભારીને રુદન કરે, સત્સંગનો સાધુનો અપાર મહિમા ગાય, શરીર સૂકવી નાખે, પલક માર્યા વિના અહોનિશ ધ્યાન કરે, પરંતુ સંતથી વિરુદ્ધ વર્તન હોય તો અંત સમયે અમે તેને તેડવા આવતા નથી, તેને દેખીને ભૂલા ન પડવું. મનમુખી જાન માનહી દેહા, સત્સંગી ન સમજના એહા, નિજ તનકું નાખે સુકાઈ, ભૂલના નહીં દેખી કે તાઈ. કાર્યાણીમાં ખટવાંગ રાજાને ત્યાં શ્રીહરિએ ભગવાનના સ્વરૂપની વાત કરતા કહ્યું કે સદા દિવ્ય સાકાર એવું ભગવાનનું સ્વરૂપ છે, તેને જે નિરાકાર માને છે તે મહાપાપી છે. અમારા આશ્રિત સત્સંગીએ ક્યારેય ભૂલમાં પણ નિરાકારના માર્ગે ચાલવું નહીં. નિરાકારનો મત ઊંડો અંધારિયો કૂવો છે, તેમાં પડનાર કદી બહાર નીકળી શકતો નથી. નિરાકારના મતે વિધિ નિષેધ રહેતા નથી, તેથી ધર્મનો નાશ થાય છે. જ્યાં ધર્મ નથી ત્યાં ભક્તિ પણ નથી. અંતે એવા મતને અનુસરનારનો જમપુરીમાં વાસ થાય છે. નિરાકાર મતવાદીઓ જમપુરીને મિથ્યા કહે છે, 84 લાખ યોનીને ભ્રાંતિ ગણે છે. આ ભ્રાંતિ તેને કદી મટવાની નહીં. વ્યાસજી સર્વજ્ઞ હતા, ભગવાનનો અવતાર હતા, તેમણે જે વાત લખી છે તેને પ્રમાણ માની આપણે તેને અનુસરવું. ભાગવતમાં નારાયણને જ એક ધ્યેય કહ્યા છે, જે પ્રગટ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠાવાન હોય તેને જ સર્વોપરી ભક્ત કહ્યો છે. પ્રગટ સ્વરૂપને ત્યજી જે અન્યને ભજે છે તે કુમતી છે. તેહી ભક્ત સર્વોપરી પ્રગટ સ્વરૂપ મે ભાવ, પ્રગટ સ્વરૂપ કું તજકે ભજે સો કુમતી કહાવ. કુંડળમાં મામૈયાના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, મારો જે આશ્રિત થાય છે તેને લોકો હડધૂત કરે છે, છતાં અનંત નર નારી હરિજન મને વળગી રહ્યા છે. મને નિશ્ચય ભગવાન જાણીને જગતનું અપમાન સહે છે. જે મારો થાય છે તેને કોઈ માન દેતું નથી. માતા પિતા, પત્ની, ભાઈઓ કે પુત્રોમાં સ્નેહ રાખતા નથી. મારો આશ્રિત જે થાય તેને બીજા તો દૂર પણ પોતાના જ કુટુંબીજન વૈરી ગણે છે. કારણ મારો આશ્રિત નિષ્પાપ થયો, તેથી બીજા પાપ આચરનારા કુટુંબીઓ અંતરમાં ભય પામે છે. ધર્મ અધર્મ, ચોર શાહુકારને સદા વૈરભાવ હોય છે. પતિવ્રતા અને વેશ્યાને કદી સ્નેહ થતો નથી, તેમ સત્સંગી અને કુસંગીને હેત થતું નથી. હેત થાય તો તેનો સત્સંગ રહે નહીં તે નક્કી વાત છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 24/10/97 દશેરા, સવારે 8:30 વાગે હરિધામ સ્ટાફની સભા, મંદિર સામે નિમતરુની છે. આશીષ પરમ પૂજ્ય સ્વામીજી.
શ્રીમદ સદગુણ શાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ नेयम श्री पुरुषोत्तम मुनिवरै वेदादिकीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा वाणी अमृतधी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टि मा परिदिव्यता निरखता सो दिव्य भक्तो वदा हये हेतभरो मिठो जननि सूने हास्यमुखे वशु ते श्रीनानजि योगिराजगुरुने नित्ये नमो
विजयादशमीनो मंगलकारी शुभ दिवस आनंद एक बात न थी रहो आत्मीयता धीमे धीमे वसंत ने जेम पांगरी रही है सौ साधकों में એવી ટોપ સુરુચિ ધીમે ધીમે વિકસી રહી છે. વર્ષોથી હું એક વાત કરું છું, જેવી તમારી સુરુચિ એવો જ તમારા અંતરાત્માને મહારાજ એવું અનુપમ ફળ જલ્દી આપે. આઇન્સ્ટાઈનને જો ભગવાને એના પોતાના વિચારો પ્રભુએ જો આપ્યા, તમને એ પ્રસંગની ખબર છે. આઇન્સ્ટાઈનની ગાડી તદ્દન મદ્રાસ તરફ જતી હતી બોમ્બેથી. થાક્યો, પ્રાર્થના કરી, પ્રભુએ એના આત્મા ઉપર પકડ જમાવી, કરુણા વરસાવી. આઇન્સ્ટાઈનને તદ્દન નવા જ વિચારો આપીને દિલ્હી તરફ લઈ ગયા. એવો જ કંઈક સાધનામાં આપણને થવાનું છે. કરોડો જન્મથી દરેક આત્માઓને એક ખોટો નાલાયક હેવા પડ્યો છે, એ છે પોતાના બળે જીવવાના હેવા, જજુમવાના હેવા. કરોડો જન્મથી એટલે એનો કોઈ અંત આવતો નથી. પછી લક્ષ ચોર્યાસીઓનીમાં જાય કે પછી દેવકોટીમાં જાય, પછી બ્રહ્મલોક સુધીની કુટીમાં જાય, ભલે કોઈ 33 કોટી દેવતાની અવાંતરની ભૂમિકામાં ફરતો રહે, પોતાના બળે જજુમી ખરાબ વિચારોને સાથ આપે એટલે લક્ષચર્યાશીઓની, પોતાના બળે જજુમી સાત્વિક વિચારોને સાથ આપે એટલે 33 કોટી દેવતાઓની એક ભૂમિકા. આ એક પ્રક્રિયા છે. આપણા માટે મહારાજે બહુ ઉજ્જવળ તક મૂકી દીધી, જે વાત હું 5-10 મિનિટ તમને હું સમજાવું છું. નક્કી જ કરી નાખવું, ખરેખર એક વાત કરું છું, નક્કી જ કરી નાખવાનું આપણે બધાએ છે જ કે આપની સાધના અક્ષર બ્રહ્મ સુધી ક્યારેય પહોંચવાની નથી. આપની શક્તિ, આપણી બુદ્ધિ બ્રહ્મ તત્વ સુધી ક્યારેય ન પહોંચે, ક્યારેય નહીં. અને પોતાના બળે જજુમવાની જે જજુમવાના જે હેવા છે એ સાધકો માટે ખતરનાકમાં ખતરનાક પાપ છે. બહુ બહુ તો તમે વિરામ તમારી કોઈક દેવ ભૂમિકામાં કરીને પછી ગીતાના એક સૂત્ર પ્રમાણે ક્ષીણે પુણ્ય પૃથ્વી લોકે ભવાટવી તો ચાલુ જ. સારું કર્મ હોય તો દેવલોક, ભૂડા વિચારને સાથ આપો તો લક્ષ ચેર્યાશીઓની, એ હેવા જ છે, એને નામ જીવ દશા છે.
આત્મીય સમાજની જય જય જય.